એવા એ પરમાત્મા પ્રભાવ તરીકે ઓળખાયા, એમનું નામ પ્રભાવ. આટલા બધા નામ પાડનાર વ્યાસ અને ભીષ્મજી એ ભગવાનની ફોઈ તરીકે, ભગવાનની ફોઈ તરીકે હજાર નામ પાડ્યા, શોધી કાઢ્યા. કારણ કે આ બધા જ સદગુણ પ્રભુમાં રહ્યા. તો એ આગળ જે ગતિ કહી એનું વર્ણન કર્યું શુક્લ, શુક્લ અને કૃષ્ણ. તો શુક્લ ગતિ ધારણ કરવી જોઈએ પ્રકાશમય, કે જેથી આ ગતિ ચિત્તની ઉજ્જવળતામાં કામ લાગે, ચિત્તની અંદર ઉજ્જવળતા રહે, આપણા ચિત્તમાં અંધકાર ન રહે. પ્રભુને પામવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તું કરશો જૈવન મારે, સોમે સાધો રહી તન મારે. મહારાજના એનો ઉપદેશ છે. જય મહારાજનો. વનમાં જઈને કરશો શું? શરીરની અંદર જ છે, આ તનની અંદર જ. એને સાધો અને શોધો જરૂરી અંદરથી મળશે. એટલા માટે અહીંયા પણ કહ્યું ભગવાનને ક્યાંય બહાર શોધવાની જરૂર નથી, અને પ્રભાવને પામવા માટે ક્યાં જવું, બીજે ક્યાં જવું, એ આપણામાં જ છે. પરંતુ એ સર્વ સર્જનની અંદર, સર્વ આવરણોની નીચે જ રહેલો છે, સર્વની અંદર પણ પાછળ. જેમ નાટક જોનારા અને નાટક કરનારા કલાકારો અને પ્રેક્ષકો ઘણા બધા હોય, પણ રંગમંચની પાછળ પડદા ઉપરથી જે કોઈ તૈયારીઓ કરીને બધાને મોકલે, તૈયાર કરે, એ દેખાતો નથી. પ્રેક્ષકો દેખાય અને કલાકારો પણ દેખાય, પણ આખા નાટકને નું સંચાલન કરવા વાળો, એને તૈયાર કરવા વાળો, એ દેખાતો નથી. છે પાછળની બાજુએ પડદા, પડદાની પાછળ હોય છે. તો આવરણોની નીચે રહેલો છે પરમાત્મા. સર્વ સૃષ્ટિનો સર્જન સર્જક છે, અને સર્જનની અંદર આવરણોની નીચે એ પોતે રહેલો છે પ્રભવા. આ મૂળ પૂર્ણ પ્રકાશ સ્વરૂપ છે, અને અંતે, અને તે અંતરમાં પ્રકાશે છે. અને જ્યારે અંદર પ્રકાશે ને ત્યારે બધું જ પ્રકાશિત થઈ જાય, અને કશું જ અંધકારમય લાગતું નથી. પણ જ્યાં સુધી અંદર પ્રકાશે નહીં, અજવાળું ન થાય, ત્યાં સુધી કશું અજવાળું દેખાતું નથી, બધું જ અંધારું લાગતું હોય છે. એને તો એવા પાપીને, એવા કૃષ્ણ ગતિવાળાને તો તીર્થની અંદર પણ અંધકાર દેખાતો હોય છે. તો અહીંયા આગળ પ્રભવનો એક વિશેષ અર્થ એ થાય છે કે જેનો જન્મ દિવ્ય જન્મ છે, અને દિવ્ય જન્મને કહે છે પ્રભવા. જન્મ થાય ત્યારે તો કોઈને ખબર પડતી નથી, પણ જ્યારે માણસ મોટો થાય અને કંઈક સારા કર્મ કરે, એટલે ઉપર ઉઠવાનો જ છે. એના માટે ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે મારા જન્મ કર્મ દિવ્ય છે, જન્મ કર્મ જ મે દિવ્યમ. મારો જન્મ પણ દિવ્ય છે, મારું કર્મ પણ દિવ્ય. પણ કર્મ જ્યારે માણસના લોકોને ઓળખાય, જુએ, સમજે, ત્યારે જ એનો જન્મ સાર્થક થયેલો. કેવા પ્રગટ્યા છે મનુષ્ય જ્યારે પ્રકૃતિના રાજ્યથી ઉપર ઉઠીને ચૈતન્યમાં નવો જન્મ લે છે ઉપર ઉઠીને, ત્યારે એ આ ભગવત સ્વરૂપને નિહાળી શકે છે પોતાની અંદર જ. અને પછી આ સમસ્ત જગત એ જ વ્યક્તિના પ્રભાવ નીચે રહેલું છે એને અનુભવી શકે છે. એના કાર્યનો પ્રભાવ, એની કંઈક વિશિષ્ટતા જ્યારે બહાર ચમકીને આવે ને, ત્યારે એનામાં આ ભગવત સ્વરૂપ લોકો નિહાળે છે. અને પછી સમસ્ત જગત એના એ પ્રભાવ નીચે જ રહે છે એ પોતે અનુભવી શકે છે. અને આ પ્રભાવ જીવનમાં પથરાય ત્યારે કશો જ અભાવ રહેતો નથી અને એ પ્રભવ પ્રભુ તરીકે સર્વ કંઈ ઉત્પન્ન કરનાર તરીકે એના ભાવની અંદર સૌ વિભોર થતા હોય. રામ અને કૃષ્ણ એમનું પ્રાગટ્ય એ પ્રભવ થઈ ગયું. કેમ? એમના કર્મ દિવ્ય છે અને કર્મ દિવ્ય હતા એટલે જન્મ પણ દિવ્ય થઈ ગયો. તો આમ પ્રભવની સમજને આપણે સત્કર્મ દ્વારા સમજી શકીએ, પામી શકીએ. આગળનું નામ છે પ્રભુ. ભગવાન જગતનો સ્વામી છે. પ્રભુ એટલે સ્વામી, માલિક, શેઠ, બોસ કહેવાય છે. પ્રભુ સમસ્ત જગતનું ઉત્પાદક કારણ તો એ જ છે, પરમાત્મા જ. પણ સાથેના સાથે સાથે બધાના નિયામક પણ છે, કંટ્રોલિંગ પદ જેને કહેવાય. કે પ્રભુ બોસ પણ છે અને બોસ હોય તે જ કંટ્રોલ કરી શકે. એટલે પરમાત્મા આ સર્વ જગતનો માલિક છે અને એ સર્વની ઉપર કંટ્રોલિંગ રાખે છે. તો પછીથી કદાચ એમ શંકા થાય, તો ભગવાન ક્યાં રહ્યો? જો બનાવનાર એ હોય અને એનું હેન્ડલિંગ કરનારો એ હોય, તો પછીથી ફેક્ટરીના માલિક તરીકે, પ્રોપ્રાઇટર તરીકે ઓળખાયથી વધારે શું? પણ ભગવાન ક્યાં રહ્યો એમાં? તો કઠોપનિષદની અંદર ઋષિઓ કહે છે કે આ જીવાત્માની હૃદય ગુફામાં રહેતા પરમાત્મા અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને મહાન કરતા પણ મહાન છે. પરમાત્મા જીવાત્માની હૃદય ગુફામાં રહેલા છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને મહાનથી પણ મહાન છે. અણોરણીયાન મહતો મહિયાન આત્મા અસ્ય દંતો નિહિતો ગુહાયા. હૃદય ગુફાની અંદર આત્મા વિરાટ સ્વરૂપ પણ એ જ છે અને સૂક્ષ્માથી સૂક્ષ્મ પણ એ પોતે સ્વયં છે. અને એટલા માટે સર્વનો સર્વ કંઈ જે બને છે એનું કારણ પરમાત્મા સ્વામી સ્વયં છે. અને આ રીતે પોતાના જ આત્માની અંદર પરમાત્માના દર્શન થાય. શરીરના માલિક અંદર રહેલો આત્મા છે, આપણે છે, એટલે પ્રભુતા છે. અંદર રહેલી ચેતના આ શરીરનો માલિક છે અને માલિક ન હોય તો આ શરીર કઈ જ કશા જ કામનું ન રહે. એટલે સૂક્ષ્માતિ સૂક્ષ્મ ચેતના પણ એ જ છે અને એના દ્વારા ટકી રહેલું આ શરીર ગમે એટલું મહાન છે તો પણ એ જ એની અંદર છે, માલિક એનો સ્વામી. આ રીતે પોતાના આત્મામાં જ પરમાત્માના દર્શન કરવાના છે. પ્રભુ ક્યાંય બહારથી શોધ્યો જડવાનું નથી, આપણામાં જ છે અને આપણે આપણામાં શોધીશું તો એ જરૂર આપણને મળશે એમ કહેવાનો ભાર છે. વિશ્વનું નિયમન, કંટ્રોલિંગ પરમાત્મા કોઈ સ્થૂળ અને બાહ્ય શક્તિથી નથી કરતા, સમજવા જેવી વાત છે. આ કંટ્રોલિંગ કે જે ઉત્પન્ન કરવું અને એનું પોષણ કરવું, એનો વિનાશ કરવો, એ કોઈ બાહ્ય શક્તિથી, કોઈ દેખાય એવી શક્તિથી ભગવાન એનું કંટ્રોલ નથી કરતા. એ સ્થૂળ નથી અને બાહ્ય શક્તિ પણ નથી, પણ દરેકમાં રહેલી એક આંતરચેતના, દરેકનામાં રહેલી આંતરચેતના, આત્મતત્વની ચેતના છે. એનાથી જ આ સમગ્ર સૃષ્ટિને આંતરબાહ્ય રીતે નિયામક કરવાવાળા છે. તો એથી આ સ્પષ્ટ થાય છે કે પ્રભુ સર્વનો સ્વામી અને સર્વનો માલિક. સંતરા મહારાજ, જય જય મહારાજ.